आत्मसिद्धि शास्त्र ऊपर व्याख्यान नंबर 6, फीनिक्स एरिजोना, तारीख 16 जनवरी 1980।
आत्मसिद्धि शास्त्र से श्रीमद जी आत्मसिद्धि शास्त्र रची अने वर्तमान जीव ऊपर बहु मोटो उपकार कर्यो छे। समग्र शास्त्रोना निचोळ रूपे अने बहु सादी भाषानी अंदर तेमने मोक्ष मार्ग आत्मसिद्धि शास्त्र अंदर प्रकाशो छे। गुजराती भाषानी अंदर ते पण अत्यंत सरल शब्दनी अंदर अने ते पण मात्र 142 गाथा माज अद्भुत एवी संकलना तेमने करी छे। 15मी गाथा सुधी तो विवेचन थई गयु छे। आजे हवे अपने 16मी गाथा ऊपर विवेचन करीशु। सोळमी गाथानी अंदर एम कहूं कि मतदर्शन आग्रह तजी वर्ते सदगुरु लक्ष्य समकित तेने भांखियूं कारण गणी प्रत्यक्ष। अहीं कारण गणी प्रत्यक्ष समकित एटले सम्यक दर्शन आत्मदर्शन ते केवी रीते थाय तेनो अहीं श्रीमद्जीए उपाय बतायो छे। કે જે કોઈ જીવ પાત્ર થઈને સદગુરુ નિશ્રાય જાય અને પોતાના મત પંથ આદિ પોતાની મતી કલ્પના આદિ છોડી અને સદગુરુ પાસે જાય અને તેમની આજ્ઞાની અંદર વર્તે તો તેને જરૂર સંકિત થાય। આત્મસિદ્ધિની અંદર ત્રણ પ્રકારના સંકેતનો ઉલ્લેખ કર્યો છે એવો એક પત્ર કૃપાળુદેવે લખેલો છે। તેમાં આ પ્રથમ પ્રકારનું સંકેતનો ઉલ્લેખ છે અને તે વ્યવહાર સંકેત। વ્યવહાર સંકિત નું કારણ કોણ? જીવને વ્યવહાર સમ્યક્ત્વ થયું અગર તો વ્યવહાર સંકિત કોને કહેવું? તે વાત તેમને આ ગાથામાં બતાવી છે કે બાકી બધું છોડી દેવાનું અને માત્ર સદગુરુ નિશ્રાય એમની આજ્ઞાએ જો જીવ રહે અને એમની આજ્ઞાએ યથાર્થ આચરણ કરે, માત્ર એટલું નહીં પણ સદગુરુ પ્રત્યે અનન્ય ભક્તિ એવા જીવને જોઈશે। જ્યાં સુધી સદગુરુ પ્રત્યે અનન્ય ભક્તિ નથી ત્યાં સુધી એને યથાર્થ શ્રદ્ધા સદગુરુની થાય નહીં અને ત્યાં સુધી એનાથી આજ્ઞા પાલન પણ થઈ શકે નહીં। તે માટે જેને સદગુરુમાં પરિપૂર્ણ શ્રદ્ધા છે, સદગુરુ આ જ છે એવો જેને નિર્ણય કર્યો છે અને સદગુરુ નિશ્રાએ મારે ચાલવું જોઈએ એવું પણ જેને નક્કી કર્યું છે, તો તેને સમકી થાય। અહીં આ જે સંકેત છે તે જરૂર નિશ્ચિત સંકેતમાં નિમિત્ત થાય, કેમ કે અહીં કારણ સાચું છે, સામે સદગુરુ સાચા મળ્યા છે, કારણ પ્રત્યક્ષ છે, સામે સદગુરુ પ્રત્યક્ષ મળ્યા છે અને અહીં પાત્ર જીવ છે, આ બે વાત મળી છે, અને એવો પાત્ર જીવ છે કે જેને સદગુરુ મળ્યા છે તેની અનન્ય પ્રતીતિ છે, વિશ્વાસ છે, શ્રદ્ધા છે અને ભક્તિ છે। આવો જીવ સદગુરુ નિશ્રાએ પોતાના પુરુષાર્થ દ્વારા જરૂર નિશ્ચય સંકેતને પણ પામે। અહીં તો વ્યવહાર સંકેતની વાત છે, જ્યારે વ્યવહાર સંકેતની વ્યાખ્યા કરવામાં આવે તો અનેક રીતે શાસ્ત્રની અંદર વ્યવહાર સંકેતની વ્યાખ્યા કઈ છે, તેમાં સાચા દેવ, સાચા ગુરુ અને સાચા ધર્મની જેને શ્રદ્ધા હોય તેને વ્યવહાર સંકેત કહે છે। શાસ્ત્રમાં બીજું એમ પણ કહ્યું હોય કે જેને નવ તત્વની શ્રદ્ધા હોય, ભેદરૂપ નવ તત્વની જેને શ્રદ્ધા હોય તેને વ્યવહાર સંકેત છે। શાસ્ત્રમાં એમ પણ કહ્યું હોય કે જેને છ દ્રવ્યની શ્રદ્ધા છે, યથાર્થ છ દ્રવ્યની જેને શ્રદ્ધા છે તેને વ્યવહાર સંકેત છે। છ દ્રવ્યની શ્રદ્ધા, છ પદની શ્રદ્ધા, નવ તત્વની શ્રદ્ધા, દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા, આ રીતે વ્યવહાર સંકેતની વ્યાખ્યા કરવામાં આવી છે। પણ એ બધો માત્ર જુદી જુદી કથન છે, વસ્તુ સ્વરૂપે જોઈએ તો એક જ છે, સદગુરુમાં સદદેવ અને સદધર્મ સમાઈ જાય છે, કેમ કે સદગુરુ જ્ઞાની છે, સદદેવ પૂર્ણ જ્ઞાની છે અને જે કે વાણી છે તે સત્સુદ્ધ છે, એ સદગુરુ યથાર્થ જાણે છે, અનુપપૂર્વક જાણે છે, તો સદગુરુની અંદર સદદેવ અને સદધર્મ બંને સમાઈ જાય છે। તો અહીં સદગુરુને પ્રત્યક્ષ કારણ ગણી અને કહેવામાં આવ્યું કે મતદર્શન આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ સંકેત તેને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ, કારણ કે સાચા પુરુષ છે, આત્મ અનુભવી પુરુષ છે, માર્ગના જ્ઞાતા છે અને જેને જગતને બીજું કોઈ કામના છે નહીં, જે પોતે સમરૂપ પરિણમી ગયા છે, માત્ર એક જ દ્રષ્ટિ એમની છે કે પૂર્ણ સ્વરૂપની પ્રાપ્તિ કરવી, એ સિવાય બીજી કોઈ સ્પૃહા એમને રહી નથી, આવા સદગુરુ એના નિશ્રયે જે રહે તેને સંકેત થાય। તો અહીં જે વ્યાખ્યા સંકેતની કહી છે, આ સંકેત છે તે નિશ્ચય સંકેતનું કારણ છે, નિશ્ચય સંકેતનું साक्षात कारण नहीं, परंतु निश्चय संकेत नी अंदर ते निमित्त छे। केम के निश्चय जे संकेत छे ये तो स्व आत्मा आश्रित छे अने आत्मरूप छे। एक सम्यक दर्शन, निश्चय सम्यक दर्शन, शुद्ध उपयोग, अंतर्मुख उपयोग आदि जे कहो ते ये आत्मरूप छे, आत्मा थी अभिन्न छे, आत्मानु स्वरूप छे। तो अंतर्मुख उपयोग थी ज निश्चय सम्यक दर्शन की प्राप्ति थाय छे। अंतर्मुख उपयोग को शुद्ध उपयोग कहो कि आत्मदर्शन कहो कि सम्यक ज्ञान कहो, आ बदा एक अर्थवाचक। शब्दों से दरेक नो मुख्य भाव ज छे। तो ज्यां सद्गुरु नी श्रद्धा कही, सद्गुरु नी श्रद्धा कही, एक बात बीजी पण आवी गई कि जेने साचा देव गुरु अने शास्त्र नी श्रद्धा छे एने ग्रहित मिथ्यात्व गयो। मिथ्यात्व ना बे प्रकार, एने ग्रहित मिथ्यात्व, बीजो अग्रहित मिथ्यात्व। तो ज्यां सुधी देव गुरु शास्त्र साचा न होय त्यां सुधी तो ग्रहित ज न, ग्रहित पण न जाय। अने जेनु ग्रहित न जाय, मिथ्यात्व न जाय, तेनो अग्रहित मिथ्यात्व जाय उ बनी शके ज नहीं। जगत नी अंदर अनेक पंथों ने अनेक मतों चाले छे, अने ते मत नी जेने श्रद्धा छे, एटले कुदेव कुगुरु कुशास्त्र नी जेने श्रद्धा छे, एवा जीव ने तो ग्रहित मिथ्यात्व पण गयु नथी। तो पछी अग्रहित जवाने तो कोई प्रश्न उपस्थित थतो ज नथी। प्रथम ग्रहित मिथ्यात्व जाए, पछी अग्रहित मिथ्यात्व जाए। तो अही पहली बात सद्गुरु पासे सद्गुरु नी वात करी। तो सद्देव सद्गुरु सद्धर्म तेनी श्रद्धा थी, अनन्य श्रद्धा थी तेनी व्यवहार संकेत नी जीवने प्राप्ति थाय। अने व्यवहार संकेत એ નિશ્ચય સંકેતની અંદર કારણભૂત કહો કે નિમિત્તભૂત છે। અને પ્રથમ કોઈ પણ જીવે ધર્મ માર્ગમાં પ્રવેશ કરવો હોય તો તેને પરોક્ષ જે મોક્ષ માર્ગ છે તે જાણવો પડશે, અને તે મોક્ષ માર્ગ વ્યવહાર સંકેતમાં, એ મોક્ષમાં વ્યવહાર સંકેત રૂપ પ્રથમ જાણવો પડશે, અને સદ્દેવ સદગુરુ સદ્ધર્મની અંદર એ સમાઈ જાય છે કે નવ તત્વની અંદર। તો પ્રથમ જીવે સદગુરુ નિસરાય ન તત્વ જેમ છે તેમ યથાર્થ જાણવા પડશે। છ દ્રવ્ય, નવ તત્વ, છ પદ જે કહો તેને યથાર્થ જાણવા પડશે, અને એ યથાર્થ માત્ર સદગુરુ દ્વારા જ જાણી શકાય। એટલે વ્યવહાર સંકેત કહો કે પરોક્ષ મોક્ષ માર્ગ કહો, તે બંને એક જ છે, અને એ માત્ર સદગુરુ નિસરાય જ પ્રાપ્ત થઈ શકે। જ્યાં સુધી જેને યથાર્થ પરોક્ષ જે માર્ગ છે તેનું પણ તેને ઠેકાણું નથી, એને નિશ્ચય સમ્યક દર્શન થવાના કોઈ ચાન્સ નથી, કોઈ અવકાશ નથી। તો આ 16મી ગાથામાં શ્રીમદજીએ બે વાત કરી, અસદગુરુને છોડવાનો, સદગુરુ નિસરાય જવાનો। मत दर्शन नो आग्रह छोड़वानो, एटले के जे मत यथार्थ नथी, ज्यां कुदेव कुगुरु कुशास्त्रनी मान्यता छे, ज्यां वितराग देव नथी, निर्गंध गुरु नथी, अरे दयामय ज्यां धर्म नथी, एवा जे जे कई पंथो छे ते पंथो ने छोड़ीने पितराग देव निर्ग्रंथ गुरु नुं शरण स्वीकारवुं पड़शे, अने ते द्वारा ज जे धर्मनुं मूळ दया छे एवो यथार्थ धर्म मुमुक्षुने प्राप्त सतुद्वारा थाय। तो आ 16મી ગાથાની અંદર બે વાત કરી, એક તો ખોટા દેવ ગુરુ શાસ્ત્ર ને તજી સાચા દેવ ગુરુ શાસ્ત્ર નું શરણ લેવાનું, ગુરુ ની અંદર દેવ અને શાસ્ત્ર સમાઈ જાય છે, એટલે અહીં સાચા गुरु शरणानी वात करी छे, अने एवू साचु शरण लेवाथी जीवनु ग्रहित मिथ्यात्व जाय छे, अने परोक्ष अगर तो व्यवहार मोक्ष मार्ग तेनी यथार्थ समजण पड़े छे। जे पत्र लखेलो छे तेमां एक वात एमने बहु कही छे के मात्र सद्गुरु शरण तमे लो એટલું પૂરું નથી, પણ એથી વિશેષ એક વાત એ પણ જોઈશે કે આ સદગુરુ જ છે એવી અંતરંગની તમારે પ્રતીતિ જોઈશે, એ ઉપરાંત સદગુરુ પ્રત્યે અનન્ય ભક્તિ જોઈશે, અનન્ય સ્વાર્પણ ભાવ જોઈશે, અનન્ય નિશ્રય જોઈશે, અનન્ય શરણાગતિ ભાવ જોઈશે। જ્યાં સુધી આ ભાવ ન હોય એટલે આ પ્રકારની જ્યાં સુધી ભક્તિ ન હોય ત્યાં સુધી સદગુરુ જે કંઈ કહે તેને સાધક બરાબર વર્તનની અંદર મૂકી ન શકે, એટલે સદગુરુ નિશ્રા અને સદગુરુની અનન્ય ભક્તિ આ બે મુખ્ય વાત છે। અને આ 16મી ગાથાની અંદર એ જ વાત અહીં શ્રીમદજીએ કરી છે। 17મી ગાથાની અંદર તેમને કહ્યું કે મોહાદિક શત્રુ મહા નિજ છંદે ન મરાય, જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસ। અહીં તો સાધકને ચેતવણી આપી છે કે ભાઈ આ બધી અનંત કાળથી આ માર્ગ પ્રાપ્ત થયો નથી, એટલે એ માર્ગ કોઈ અપૂર્વ છે, અને તું તારી મતિકલ્પના તારી મેળે પ્રાપ્ત કરી લે એ બનવા યોગ્ય નથી, કેમ કે આ તો મહાશત્રુ છે, એને જીતવા કંઈ સહેલા નથી, અહીં મહાશત્રુ। એક સ્થળે તો કૃપાળુદેવ એમ પણ કહ્યું છે કે ચક્રવર્તીનું સૈન્ય જીતવું સહેલું છે, પણ મિથ્યાત્વને જીતવું મુશ્કેલ છે। એટલે જે મહાશત્રુ છે એને મારવા હોય, મોહાદિક જે મહાશત્રુ છે અનંતકાળથી જીવને આ સંસારના ભ્રમણનું જે કારણ છે મોહ અને કસાય અથવા મોહ અને રાગ દ્વેષ અથવા અજ્ઞાન અને રાગ દ્વેષ આ કારણો બહુ બળવાન કારણો છે, અને અનંતકાળથી જીવને છૂટવાની અનેક વખત ઈચ્છા થઈ હશે એને માટે એને બળવાન પ્રયત્નો પણ કર્યા હશે. તેમ છતાં એ બળવાન પ્રયત્નની અંદર જે મુખ્ય પ્રયત્ન જો જીવે નહીં કર્યો હોય, એને કે સદગુરુનું શરણું નહીં લીધું હોય અને બાકી જે કઈ સાધનો શાસ્ત્રોમાં કયા હશે એ સાધનો એને અંગીકાર કર્યા હશે, તો પણ મોહને એટલે કે મિથ્યાત્વને જીવ ટાળી શકે નહીં. એ સાધનો એને ગ્રહણ કર્યા તો પણ એનું મિથ્યાત્વ ગયું નહીં, કેમકે મોક્ષ માર્ગ છે અતિ પામવો અતિ દુર્લભ છે. મોક્ષ માર્ગ દુર્લભ છે, મોક્ષ માર્ગના દાતા દુર્લભ છે અને અનંત કાળથી અનંતવાર જિન દીક્ષા આદિ લીધા તેમ છતાં એ માર્ગ મળ્યો નથી, તો ક્યાં ભૂલ રે એ વસ્તુ અહીંયા અમને બતાવી કે ભાઈ તું તારી મતિ કલ્પના જાય તો મહાજોરાવર શત્રુ મરે નહીં. યમ નિયમ સંયમના કાવ્યમાં તો એમને કહ્યું કે આવા બાહ્ય સાધનો અનેક વખત એને કર્યા. યમ નિયમ સંયમ આપ લ્યો પુનિ ત્યાગ વૈરાગ થાગ લ્યો, મુખ મૌન રહ્યો દૃઢ આસન પદ્મ લગાવી દો, મન પૌન નિરોધ સુ બૌદ્ધ કેવો, કોઠ જોગ પ્રયોગ સુ તાર ભયો. આ તો બાહ્ય સાધનો ની વાત થઈ. એક બીજું બાહ્ય સાધન પણ આગળ કહ્યું, સબ શાસ્ત્ર ને કે ને ધાર હૈયે મત ખંડન મંડન ભેદ લે. એટલે જે કઈ બાહ્ય સાધનો બળવાન પરિશ્રમ બાહ્ય સાધનો દ્વારા આ જીવે અનેક વખત બળવાન પરિશ્રમ કર્યો છે તેમ છતાં એને સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ નથી. એનો અર્થ એવો નથી કે આ સાધનો મિથ્યા છે, જુઠ્ઠા છે, પણ આ સાધનો બળવાનપણે અંગીકાર કર્યા છતાં એવું બાકી શું રહી ગયું કે જેથી કરીને મિથ્યાત્વ ગયું નહીં અને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ નહીં. તો ત્યાં એ કાવ્યમાં એ વાત બતાવી કે સદગુરુ શરણું લીધું નહીં તે કોઈ દિવસ, અને એમના નિસરાએ એમની અનન્ય ભક્તિ તો ચાલ્યો નહીં. માટે હવે આ જે મનુષ્ય ભાઈ વર્તમાનમાં તને મળ્યો છે એ ભવની અંદર જો તારે કલ્યાણ કરવું હોય અને આ મહાશત્રુનું નાશ કરી અને સાચું સુખ પ્રાપ્ત કરવું હોય તો તું બધી વાત છોડી દેજ, સદગુરુને શોધ અને એમની નિશ્રાએ તું જા, તો તારા આ શત્રુઓ જે છે તે અલ્પ પ્રયાસે જશે, તને એમાં બહુ ઘણી મહેનત નહીં પડે. તારી મતિ કલ્પના તને ઘણી મહેનત પડશે, કેમકે તે માર્ગ જોયો નથી, તું તારી મતિ કલ્પના દોડો જઈશ દોડો જઈશ તો કઈ એ દોડ પૂરી નહીં થાય. તો સદગુરુએ માર્ગ જોયો છે, તને બતાવશે, તને દરેક દરેક તું જ્યાં જ્યાં ગૂંચવાઈશ, જ્યાં જ્યાં અટકીશ, જ્યાં જ્યાં તારી નાની મોટી ભૂલો થતી હશે ત્યાં તો તને એ બતાવશે. અને ઘણો સામાન્ય પ્રયત્નની અલ્પ પ્રયાસ તને આ શત્રુ ને મારવાનું સામર્થ્ય આવી જશે અને જરૂર તું તે શત્રુને મારી શકે. તો 17 ગાથાની અંદર ફરી સદગુરુનો મહિમા એમને કર્યો અને ફરી ફરી અને એમને સદગુરુ પાસે જવાની પ્રેરણા કરી છે. એમ તો જો કૃપાળુ દેવને પત્ર સાહિત્ય તરફ જોઈએ તો ઠેર ઠેર એમને આ વાત કરી છે, સદગુરુ વિના કોઈ પણ હિસાબે મોક્ષ માર્ગ પ્રાપ્ત થશે જ નહીં. આ વાત એમને ઠેર ઠેર કરી છે, પોતાના અનુભવની વાત કરી છે. અને આ વાત આખા પત્ર સાહિત્યની અંદર એમને સમજાવીશ. માટે મોહાદિક મહાશત્રુને મારવાને માટે અને તે પણ અલ્પ પ્રયાસથી મારવા હોય તો એક જ રસ્તો છે, સદગુરુનું શરણ લેવું. અને તો કોઈ એ વાત પણ કોઈ વખતે આવે કે સદગુરુનું શરણ લીધું તેમ છતાં પણ ન થયો, એટલે કે મોક્ષ માર્ગ ન પામ્યો, કંઈ થયું નહીં. અનંતવાર જીનેશ્વરના સમસરણની અંદર જીવ જીવો એવા શાસ્ત્રમાં આવે. અને આ જીવ અનંતવાર જઈને આવ્યો તેમ છતાં સદગુરુ મળ્યા, પણ પોતે યોગ્ય નહોતો, પોતે પાત્ર નહોતો, પોતાને અંતરંગથી છૂટવાની તીવ્ર ઈચ્છા નહોતી, અને પાત્રતા માટે જે જે જોઈએ તેની પાસે હતું નહીં. વૈરાગ કસાયની બનતા, સદગુરુ પ્રત્યે ભક્તિ, પોતાની વિવેક શક્તિ અને છૂટવાની તમન્ના, મધ્યસ્થતા આદિ જે જે કંઈ જોઈએ પાત્ર થવાના માટે એની પાસે હતા નહીં. તો જો સદગુરુને પાયમાં છતાં જીવને મોક્ષ માર્ગ ન મળ્યો હોય તો તે પાત્ર હતો નહીં. તો પાત્ર જીવે સદગુરુ નિશ્રા મેળવી અને જો પ્રયત્ન કરે તો જરૂર આ મહાબળવાન મોહરૂપી શત્રુને એ મારી શકે એમ આ 17મી ગાથાની અંદર શ્રીમદજીએ કહ્યું છે. તો 17 ગાથા સુધીની અંદર ફરી ફરીને સદગુરુનું શરણ લેવાનું કહ્યું છે. આ એક પ્રશ્ન બીજો પણ ઉઠે કે સદગુરુ અતિ દુર્લભ છે ને આ કાળમાં મળે નહીં તો શું કરવું? તો સદગુરુ મળે એવી કામના રાખી સત્શાસ્ત્ર સદાચાર અને જે સામાન્ય સત્સંગ મળે તેમાં કાળ વ્યતીત કરવો અને જેમ બને એમ પોતાના દોસુજીની પાત્રતા મેળવી, અને જો યથાર્થ જો એ પાત્ર થશે તો જરૂર નિમિત્તમાં એને સદગુરુ આ ભવે, અગર તો આવતા ભવે એને જરૂર મળી રહેશે અને એને તેમના દ્વારા યથાર્થ મોક્ષ માર્ગ પર પડી રહેશે, મળી રહેશે. મોહાદિક મત શત્રુ મહા નિજ છંદે ન મનાય, જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસે છે. જે સદગુરુ નિશ્રાનું કહ્યું તેના માટે એમને એક બળવાન દાખલો પણ આપ્યો કે સદગુરુ કદાચ છદ્મસ્ત રહે અને કેવળ જ્ઞાન ન પામે અને તેનો આશ્રિત એવો જીવ કે શિષ્ય કેવળ જ્ઞાન પામી જાય, આવી અવસ્થાની અંદર પણ સદગુરુનો વિનય કરે. અહીં સદગુરુની પ્રાપ્તિ, સદગુરુનો વિનય, સદગુરુનો વિનય વિષય બહુ મોટો ભાર મૂકવામાં આવ્યો છે. સદગુરુનો વિનય કહો કે સદગુરુની ભક્તિ કયો, અને તો જ જીવને માર્ગ મળે. ઓગણીસમી ગાથાની અંદર એમને સદગુરુના વિનયનું બહુ મહાત્મ્ય બતાવ્યું છે. જે સદગુરુ ઉપદેશથી પાયમો કેવળ જ્ઞાન, ગુરુ રહ્યા છદ મસ્ત પણ વિનય કરે ભગવાન. આ ગાથાની અંદર સદગુરુનો વિનય બતાવવાનું મુખ્ય આશય છે, વિનય બતાવવાનો મુખ્ય આશય છે, અને તેથી એમને જે દ્રષ્ટાંત પણ લીધું છે, બહુ બળવાન દ્રષ્ટાંત લીધું છે કે કેવળ જ્ઞાન પ્રાપ્ત છદ્મસ્તનો વિનય કરે. ઘણી મોટી વાત, પરંતુ જ્યારે કોઈ બળવાન વસ્તુ વિશે વાત કરવી હોય તો એને માટે કોઈ બળવાન ઉદાહરણ પણ આપવામાં આવે છે. સદગુરુ નિષ્ઠા એટલું જ નહીં, પણ સદગુરુનો વિનય, સદગુરુની ભક્તિ, સદગુરુ પ્રત્યે અનન્ય પ્રેમ, સદગુરુ પ્રત્યે શરણભાવ, સમર્પણ ભાવ, આની અત્યંત આવશ્યકતા છે. અને એ વિનય વિશે અહીં બહુ બળવાન ઉદાહરણ આપ્યું કે જે વિતરાગ થઈ ગયા છે, ચાર ઘાતી કર્મ જેમને નાશ કર્યો, એવા કેવળ જ્ઞાની છદ્મસ્થ ગુરુનો વિનય કરે. ખરેખર એક અપેક્ષા એ આ એક કથાનક છે, એની ઉપરથી આ દાખલો આપવામાં આવ્યો છે, શ્રીમદજી આપેલો છે, પરંતુ આ ગાથા એક તકરારી ગાથા છે. એની માટે એમ પણ કહેવામાં આવે છે કે અહીંયા શ્રીમદ જે ભૂલ કરી છે, કેમ કે શાસ્ત્રની અંદર વિતરાગ કદી છદ્મસ્થને નમસ્કાર કરે નહીં, વંદ્ય વંદક ભાવ તેરમે ગુણસ્થાન કે હોતો જ નથી. તેમ છતાં અહીંયા એમ કેમ કહ્યું? સામાન્ય બુદ્ધિથી તેરા વિચારોમાં આવે તે જરૂર એમ લાગે કે જ્યારે વંદ્ય વંદક ભાવ તેરમી ગુણસ્થાને કે નથી, કેવળીને નથી, તો એ કોઈને વંદન કરે બને કેવી રીતે? અને શાસ્ત્રની અંદર આ વાત કહેવામાં આવી છે. એ ઉપરાંત આપણે જરા માયુદ્ય ક્ષેત્ર તરફ જો નજર નાખીએ તો ત્યાં જે તીર્થંકરો ભિન્નભાઈ વિજયમાં હોય એ એકબીજાને મળતા નથી હોતા, અને ક્યાં એ કોઈ ઠેકાણે વંદે વંદક ભાવ આપણે જોતા નથી. કોઈ તીર્થંકરે બીજા કેવડી આગળ તીર્થંકરને વંદન કર્યા, એ આપણે જોતા નથી, કેમ કે દરેકે દરેક તીર્થંકર પોતાનો વિજય છોડી અને બહાર જતા નથી, અને બે તીર્થંકરનો કે મેળાપ થતો હોતો નથી. એટલે અહીં કેવડી ભગવાન છદ્મસ્તનો જે એમના ગુરુ હતા એમનો વિનય કરે એ વાત યોગ્ય લાગતી નથી એમ લાગે. પરંતુ જો અને બહુ ઝીણવટથી જોવામાં આવે, અપેક્ષાપૂર્વક જોવામાં આવે, તો વાત ઘટી શકે છે. શ્રીમદજીને તુરક્ષોપ સમતો એમનું શાસ્ત્ર જ્ઞાન પણ અઘાત હતું, એથી કરીને એમની વસ્તુનો ખ્યાલ નહોતો, એમ તો કેવી રીતે માની શકાય. અને એમને ખ્યાલ હોય આ વાતનો તો પછી આવી ગાથા શા માટે અહીંયા મૂકવામાં આવી? ત્યારે કોઈ પણ રીતે આ વસ્તુ આપણે જો યથાર્થ સમજીએ નહીં તો સામાન્ય દ્રષ્ટિએ તો શ્રીમદજીની ભૂલ હોય એમ લાગે. પણ એવા બળવાન ક્ષોભ સમજદારી જ્ઞાની પૂર્વના આરાધક એવો જીવ આવી ભૂલો કરે, એવા મહાપુરુષો આવી ભૂલો કરે એમ પણ બને નહીં. તો અહીંયા કોઈને કોઈ એવી અપેક્ષા આપણે લેવી પડે, અગર તો એવી એક અપેક્ષાથી આપણે જોઈએ તો જ આ વાતનો મેળ પડે એમ છે. મૂળ વાત તો અહીં બળવાનપણે વિનયને સ્થાપિત કરવાની છે, એને માટે બળવાન દ્રષ્ટાંત એમને આપ્યું છે. અને સ્વતંત્ર શાસ્ત્રની અંદર આ પ્રકારનું દ્રષ્ટાંત પણ છે, એ દ્રષ્ટાંતનો અહીં ઉપયોગ કર્યો છે. પણ સિદ્ધાંતિક જે વાત છે એને આ બાબતમાં સામાન્ય દ્રષ્ટિએ જોવા જતા મેળ પડતો નથી. તેમ કે જ્યાં વંદન કરવાનો ભાવ છે ત્યાં કઈ રાગ રહી જાય છે, ભલે પછી પ્રશસ્ત રાગ હોય. અને જે કેવળ જ્ઞાની છે એને રાગ છે નહીં, સંપૂર્ણ રાગ અને સંપૂર્ણ દ્વેષ ટાળી અને સંપરિણામે પોતે પ્રણમી ગયા છે. તો એમને આ પ્રકારની પોતાના ગુરુ જે છદ્મસ્ત વર્તમાનમાં છે તેને વંદન કરવાની ઈચ્છા કેવી રીતે ઉત્પન્ન થાય? વિતરાગ ને ભક્તિનો રાગ પણ કેવી રીતે આવે? તો આ બાબતનો થોડોક વિશેષ જો વિચાર કરીએ અને સમજીએ તો જ આ ગાથાને આ ગાથાનો યથાર્થ મેળ બેસે.